સતીજીએ કહ્યું, દીકરીને બાપને ત્યાં જવાનું કેટલું મન થાય, ત્યાં જવાથી તેને કેવું સુખ મળે તે તમારા જેવા જ્ઞાની શું સમજે? સતીજી જવાનો આગ્રહ કરે છે. શિવજી સતીજીને સમજાવે છે, દેવી તમે ત્યાં જશો નહીં, યજ્ઞનું તો નિમિત્ત જ છે, મારું અપમાન કરવા જ આ યજ્ઞ કર્યો છે. તમારા પિતાજીએ અગાઉ પણ મને ગારો દીધી છે. સતીજી, મારા પિતા ગાર દે જ નહીં, તમે કંઈક કર્યું હશે. શિવજી, તમારા પિતા સભામાં આવ્યા ત્યારે બધા ઊભા થયા, હું ઊભો થયો નહીં, તેથી ગારો દીધી. સતીજી, તમે કેમ ઊભા થયા નહીં, કેમ વંદન કર્યું નહીં? શિવજી, સંતો તનને માન આપતા નથી. આ શરીર જેને લીધે સારું લાગે છે તે પરમાત્મા નારાયણને મેં મનથી પ્રણામ કર્યા છે, મેં એમનું અપમાન કર્યું નથી. સતીજી, મહારાજ આ તમારા જ્ઞાની પુરુષોની પરિભાષા છે. પિતાજીના અંતરમાં વિરાજેલા અંતર્યામીને તમે મનથી પ્રણામ કર્યા, મારા પિતાજીને તેની ખબર નહીં પડી હોય અને કદાચ થોડો ક્રોધ કર્યો હશે, તમે બધું ભૂલી જાઓ. શિવજી, હું તો ભૂલી ગયો છું, પણ તારા પિતા ભૂલી ગયા નથી. તું ત્યાં જઈશ નહીં, હું તો અપમાન કરી ગયો, તું નહીં સહન કરી શકે. યદ્યપિ મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા જાય બિનુ બોલે હું ન સંદેહા, તદ્યપિ વિરોધ માન જહ કોઈ તહાં ગયે કલ્યાણું ન હોય, ભાંતિ અનેક સંભુ સમજાવવા ભાવી બસ ન ગયાનું ઉર આવા. સતીજીના મનમાં પતિ પ્રેમ અને પિયર પ્રેમ વચ્ચે ખેંચતાણ ચાલી. સતીજીએ અંતે નિશ્ચય કર્યો કે પિતા અને પતિ વચ્ચે મારે વિવેકથી સમાધાન કરાવવું છે. કરવું કે ન કરવું એવી શંકા થાય એ કામ કરવું નહીં. ઘરમાં ઝઘડો થાય તે દિવસે ઘર બહાર જવું નહીં, નહીં તો ઘરના વાસુદેવ શ્રાપ આપે છે. ઘરના છોકરાઓને બે ત્રણ વખત કહો છતાં માને નહીં તો છોડી દેજો. કેટલાક ઠોકર ખાય છે ત્યારે જ માને છે. સતીજી માન્યા નહીં, ચાલી નીકળ્યા. શિવજીએ નંદીશ્વરને ઈશારો કર્યો. નંદીશ્વર દોડતા માતાજી પાસે ગયા, કહ્યું, માં મારા ઉપર વિરાજો, ચાલતા જાઓ તે સારું નહીં. સતીજી નંદીશ્વર ઉપર વિરાજે છે, શૃંગી ભૃંગી ગણો સાથે જાય છે. શિવજી જાણે છે કે સતીજી હવે પાછા આવવાના નથી. સતીજીને પણ મનમાં ખટકો થાય છે. સતીજીએ યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. બધા દેવોએ ઉઠીને શિવશક્તિને માન આપ્યું, વંદન કર્યું. સતીજીએ કોઈને નજર આપી નહીં, દક્ષને વંદન કર્યું. દક્ષે મોઢું ફેરવી લીધું. સતીજીને શંકા થઈ, ચારે બાજુ નજર કરી. યજ્ઞ મંડપમાં સર્વદેવોની પૂજા થઈ છે, શંકર ભગવાનની સોપારી પણ મૂકી નથી. સતીજીને પતિદેવનું અપમાન અસહાય લાગ્યું. આ યજ્ઞ જ શિવ સ્વરૂપ નથી, સૌ સમાન છે. સતીજીની આંખ લાલ થઈ છે, વાર ખુલ્લા કર્યા છે. સતીજીએ દિવ્ય ભાષણ કર્યું છે, તમે શિવ સાથે વેર કરો છો? જ્ઞાની પુરુષો શિવજીની આરાધના કરીને મહાન થાય છે. કામ સુખમાં ફસાયેલા શિવ તત્વને શું જાણે? શિવ કૃપાથી જ્ઞાન મળે છે, ભક્તિ મળે છે, મુક્તિ મળે છે. પિતાજી, તમે શિવજીની નિંદા કરો એ જ યોગ્ય છે, નહીં તો તમારો વિનાશ શી રીતે થાય? અંતકારમાં સતીજીએ ક્રોધ છોડી દીધો, પદ્માસન વાર્યું, પ્રાણપાનને સમાનમાં મેળવી કંઠમાંથી ઉપર ખેંચ્યો, મન સાથે મનને પ્રાણમાં લીન કરી પ્રાણપતિ શિવજીનું ધ્યાન કર્યું. સતીજી મહાન યોગિણી છે. છેલ્લો સંકલ્પ કર્યો, જન્મ જન્મ શિવ પદ અનુરાગા, જન્મો જન્મ શિવજી મારા પતિ થાય. હું પતિવ્રતા છું, પણ પતિની આજ્ઞાનો મેં ભંગ કર્યો છે. હવે આ શરીર મારે રાખવું નથી. સતીજીએ અગ્નિ તત્વની ભાવના કરી, અંદરથી જ અગ્નિ પ્રગટ થયો, માતાજીનું શરીર બરવા લાગ્યું. નારદજીને આશ્ચર્ય થયું. નારદજી કૈલાસમાં ગયા. શંકર ભગવાન તો સંતાદી ઋષિઓને ઉપદેશ આપી રહ્યા હતા, જ્ઞાન મુદ્રા સમજાવી રહ્યા હતા. અંગૂઠો બ્રહ્મ છે, અંગૂઠા પાસે જે આંગળી છે તે જીવ છે, બાકીની આ ત્રણ આંગળીઓ સત્વ રજસ તમસ ત્રણ ગુણ છે. નારદજી ત્યાં આવી રડવા લાગ્યા. શિવજીએ રડવાનું કારણ પૂછ્યું. નારદજીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જે બની ગયું હતું તેની કથા કહી. સાંભળીને શિવજીએ સ્મિત હાસ્ય કર્યું. શિવજીને સુખ નથી, દુઃખ નથી, એ તો આનંદમય છે. નારદજીને આશ્ચર્ય થયું, આમને કંઈ થતું નથી. સતીજીને પારવાની શક્તિ શિવજીએ તો આપી હતી, શિવ શક્તિને અન્ય કોઈ મારી શકે નહીં. નારદજીએ દક્ષ પ્રજાપતિને સજા કરવાનું શિવજીને કહ્યું. શિવજીએ ના પાડી. શિવજીને ક્રોધ આવતો નથી. શિવજીને ખરેખર ક્રોધ આવે તો જગત બચે પણ નહીં. નારદજીએ કહ્યું, મહારાજ તમારા ગણોને પણ માર પડ્યો છે. ત્યારે શિવજીને થોડો ક્રોધ આવ્યો. શિવજીએ વીરભદ્રને ઉત્પન્ન કર્યો. વીરભદ્રનો રૌદ્ર દેખાવ જોઈ નારદજી ગભરાયા. શિવજીએ વીરભદ્રને આજ્ઞા કરી, પ્રલયનો આ સમય નથી, દક્ષનું માથું કાપી નાખી યજ્ઞનો વિધ્વંસ કરો. વીરભદ્રે શિવજીની આજ્ઞાનું વિના વિલંબે પાલન કર્યું, દક્ષનું માથું કાપી નાખ્યું, યજ્ઞનો વિધ્વંસ કર્યો. દેવોએ શિવજીને સ્તુતિ કરી. શિવજી ક્રોધ ભૂલી ગયા. યજ્ઞ મંડપમાં પધાર્યા. દક્ષ પ્રજાપતિને બોકડાનું માથું બેસાડ્યું. દક્ષ પ્રજાપતિ જીવતો થયો. તેણે શિવજીની સ્તુતિ કરી. યજ્ઞ પરિપૂર્ણ થયો. હરદ્વાર પાસે કંખલ કે જ્યાં દક્ષ પ્રજાપતિએ આ યજ્ઞ કર્યો હતો તે દક્ષેશ્વર છે. સતીજી હિમાલયમાં પાર્વતી રૂપે પ્રગટ થયા. કેદારનાથ જતા ગૌરીકુંડ આવે છે, ત્યાં પાર્વતીજીએ અવલૌકિક તપશ્ચર્યા કરી છે. પાર્વતીજીનો દઢ સંકલ્પ છે, જન્મ કોટી લગી રગર હમારી બરહું સંભુન નતરહું કુંવારી. તેઓએ શિવજીને લગ્ન કરવા આગ્રહ કર્યો. શિવજી સમાધિમાં બેઠા હતા ત્યારે કામદેવને મોકલ્યો. શિવજીએ કામદેવને બારી મૂક્યો. શિવજીએ લગ્ન પહેલાં જ કામદેવને બારી નાખ્યો છે. શિવજીને સમજાવી તેઓ હિમાલય પાસે ગયા છે. પાર્વતીજીનો શિવજી સાથે લગ્ન નક્કી થયું છે. શિવજીની જાન જોડાઈ. નારાયણ ભગવાનને બહુ ઈચ્છા હતી કે આજે શિવજી મારા શૃંગાર કરે. એમણે શિવજીને કહ્યું, તમારું વાગાંબર મને આપો, મારું પિત્તાંબર તમે પહેરો. શિવજીએ કહ્યું, હું શરીરને શૃંગારતો નથી, ભસ્માંતે શરીરમ, આ શરીર તો ભસ્મ છે, આ જીવ તેને બહુ પંપાળે છે, પણ તે એક દિવસ ભસ્મ થાય છે. સ્મશાનમાં શિવજી વિરાજે છે. સ્મશાન એ જ્ઞાનભૂમિ છે, વૈરાગ્ય ભૂમિ છે. તમે દિવસમાં 2-3 વખત યાદ કરજો કે આ શરીર સ્મશાનમાં જશે અને ભસ્મ થશે. લગ્ન માટે જતા શિવજીએ તો વાઘાંબર પહેર્યું છે, ગળામાં હાથમાં સર્પ ધારણ કર્યો છે. શિવજી તો આનંદ સ્વરૂપમાં સ્થિર છે, જ્યાં દુઃખ નથી, સુખ નથી, માન નથી, અપમાન નથી. આખરે નારાયણ ભગવાને નારદજીને કહ્યું, શિવજી શૃંગાર કરે તેવી કંઈક યુક્તિ કર. નારદજી હિમાલય ગયા. ત્યાંની શોભા અલૌકિક છે. હિમાલય રાજે તથા મેના રાણીએ આવકાર આપ્યો. નારદજીએ પૂછ્યું, કોને કન્યા આપો છો? રાણીએ કહ્યું, બહુ મોટા દેવ છે. નારદજી હસવા લાગ્યા. મેનાજીને તેમણે પૂછ્યું, તારો જમાઈ ત્યાં જોયો છે? મેનાજીએ કહ્યું, ના. નારદજીએ કહ્યું, તારે જોવો હોય તો ચાલ મારી સાથે. જાન જે રસ્તે આવતી હતી ત્યાં નારદજી મેનાજીને લઈ ગયા. એક પછી એક દેવ ત્યાંથી પસાર થવા લાગ્યા. દેવોના ગુરુ બૃહસ્પતિને જોઈને મેનાજી નારદજીને પૂછે છે, આ જમાઈ છે? નારદજી કહે છે, ના, આ તે એમનો જોશી છે. તે પછી ઇન્દ્રદેવ આવ્યા. મેનાજીએ પૂછ્યું, આ જમાઈ છે? નારદજીએ કહ્યું, ના, આ તો એમનો મુનિમ છે. તે પછી નારાયણ ભગવાન પસાર થયા. મેનકાજીએ ફરી પૂછ્યું, આ જમાઈ છે? નારદજીએ ડોકું ધૂણાવ્યું, આ તો એમનો મિત્ર છે. પછી શિવજીની સેના આવી છે, એમાં કેટલાક તો નગ્ન છે. નગ્ન એટલે વાસના રહિત છે. શિવ કૃપાથી વાસનાનો વિનાશ થાય છે. સેનાની પાછળ શિવજી પોતે પધાર્યા છે. નંદિકેશ્વર ઉપર વિરાજ્યા છે. વક્ષસ્થળમાં રુદ્રાક્ષની મારા છે. રામ 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 જપ ચાલે છે. અતિ શાંત શિવ સ્વરૂપ છે. મેનાજીને આ કંઈ ઠીક લાગ્યું નહીં. આવો મારો જમાઈ. નારદજીએ કહ્યું, તું એને ના પાડી દે, હું બીજો સારો દેવ શોધી આપીશ. મેનાજી રડે છે. રાણી વાસનો દરવાજો બંધ કરી પાર્વતીજીને લઈને અંદર બેઠા છે. જ્ઞાન માંડવે આવી પણ કોઈ સન્માન માટે આવતા નથી. શિવજીએ નારદજીને પકડી મંગાવ્યા. કહ્યું, મારી ફજેતી કરે છે? નારદજીએ કહ્યું, હું શું કરી શકું છું? મેં જે કંઈ કર્યું છે તે નારાયણના કહેવાથી કર્યું છે મહારાજ. આજે લગ્ન છે, શૃંગાર તો કરવો પડશે, નહીં તો લગ્ન નહીં થાય. શિવજીએ એક ક્ષણ જેવો સંકલ્પ કર્યો કે નારાયણનો સગરો શૃંગાર શિવજીને આવ્યો અને શિવજીનો સગરો શૃંગાર નારાયણને આવ્યો. કપૂર ગૌરમ કરુણા વતારમ. નારદજીને આનંદ થયો. તે દોડતા મહેલે ગયા અને દરવાજો ખોલાવ્યો અને જ્યાં શિવજીના દર્શન થયા છે તે મેનાજીને અતિ સુંદર તેજોમય સ્વરૂપ જોયું. જેને કામનો સ્પર્શ નથી તે સુંદર છે. મેનાજીને આનંદ થયો, મારી દીકરી ભાગ્ય સારી છે. એક ક્ષણ મેનાજીને પણ થયું કે આવતા જન્મે મને પણ આવો વર મળે તો કેવું સારું. સાસુ જમાઈનો લૌકિક સંબંધ ત્યાં નથી. જીવને શિવરૂપ થવું છે એ ઈશ્વરનું જ એ ગોતક છે. શિવ પાર્વતીજીનું મંગલ થયું છે. સુંદર સિંહાસનમાં વિરાજેલા છે. પાણી ગ્રહણ જબ કિન્હી મહેશા હિયમ હર્ષે તબ સકલ સુરેશા. वेद मंत्र बुनि बर उच्चर ही जय 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 शंकर सुर कर ही। जब ही शंभु कैलासी आए सुर सब निज निज लोक सिधाए। शंकर पार्वती जी कैलाश धाम मा आव्या छे। शंकर भगवान पार्वती जी ने राम कथा संभरावे छे। मंगलमय श्री रामचंद्र नु स्मरण करे छे। मंगल भवन अमंगल हारी। शंकर भगवान कहे छे आदि नारायण परमात्मा एज श्री राम छे। परमात्मा श्री रामचंद्र जी ना बे स्वरूपों वर्णन ग्रंथों में आवे छे। परमात्मा निर्गुण निराकार छे अने परमात्मा सगुण साकार पण छे। आपना वेदों में उपनिषदों में परमात्मा स्वरूपनुं वर्णन आवे छे त्यारे आज्ञा आपी छे के भगवान निराकार पण छे अने साकार पण छे। परमात्माना बे स्वरूपनुं जेने बराबर ज्ञान थयुं छे एज मायानो पड़दो दूर करी सके छे। एनेज परमात्मानो प्रत्यक्ष साक्षात्कार थाय छे। एनीज भक्ति सफर छे जेने उभय रूपे अनुभव थयो छे। उपनिषदमां वर्णन छे भगवान ने हाथ नथी, पग नथी, आँख नथी, मस्तक नथी, ए निराकार छे। परमात्मा ने आँख नथी छता बद्दू जुए छे। बिनु पग चली सुनी बिनु काना कर बिनु कर्म करी बीबी नाना। आनन रहित सकल रस भोगी बिनु बानी बक्ता बड़ जोगी। तन बिनु परस नयन बिनु देखा ग्रही द्रान बिनु वास अशेषा। आवा सर्वव्यापक परमात्मा आँख ने देखाता नथी ए बुद्धि थी अनुभवाय छे। दृश्यते त्वयग्रया बुद्धिया। निर्गुण निराकार नो अनुभव करो। आव अनुभव जे करे छे एना हाथे पाप थतु नथी। सर्वत्र भगवान छे, हूँ पाप क्या करूँ। देश कारनी उपाधि परमात्मा ने नथी। परमात्मा व्यापक छे, शरीर व्याप्य छे, जे एक ठेकाणे छे तेने व्याप्य कहे छे। शरीर एक समय न हतु, भविष्य में ते रहसे नहीं। जे आजे छे अने काले नथी एने व्याप्य कहे छे। जे आजे छे काले हतु अने भविष्य में हसे तेने व्यापक कहे छे। ए परमात्मा छे, सर्वकार छे, सर्व ठेकाणे छे। अनंत बहिश्च तत्सर्वम व्याप्य परमात्मा स्थितः। तमे जे देवनी पूजा करो छो ते तमारा घरमां ज बैठा छे। अरे ए तो सर्वनो आधार छे। परमात्मानो अर्थ ऋषिओए कर्यो छे। ज्यां बधुं ज समाय छे पण जे कोई जग्यामां न समाय ए ज परमात्मा छे। आ पृथ्वी जरना आधारे छे। पृथ्वी करता जर तत्व 10 ગણું મોટું છે। જર કરતા તેજ, તેજ કરતા વાયુ અને વાયુ કરતા આકાશ તત્વ 10 ગણું મોટું છે। અને આકાશ પરમાત્મામાં રહ્યું છે। સર્વનો આધાર પરમાત્મા છે। પરમાત્માનો કોઈ આધાર નથી જે સર્વના આધાર છે। જેનો કોઈ આધાર નથી એને પરમાત્મા કહે છે। અણોર અણિયાન મહતો મહિયા નાત્માસ્ય જંતો નિહિતો ગૃહિયામ તમાક્રતુ પશ્યતિ વિતિ શોકો ધાતુ પ્રસાદાનમ હિમાનમાત્મન। પરમાત્મા સર્વથી મહાન છે અને અતિ સૂક્ષ્મ પણ છે। નિરાકાર પરમાત્માનો અનુભવ કરો અને સાકાર ભગવાનને પ્રેમ કરો। કેટલા જ્ઞાની પુરુષો સાકાર ભગવાનની ભક્તિ કરતા નથી। એ બહુ ભૂલ કરે છે. આપણા શરીરમાં ભગવાન છે પણ માયાના આવરણમાં છે. નિર્ગુણ પરમાત્મા એ દીવા જેવા છે, દીવાના પ્રકાશમાં તારું તોડીને ચોરી કરો કે રામાયણ વાંચો, દીવાનો પ્રકાશ કશું કરતો નથી. તેવી રીતે નિર્ગુણ પરમાત્મા કોઈને પાપ કરતા અટકાવતા નથી. જે કંઈ કરી શકે તે સાકાર પરમાત્મા કરી શકે છે. નિગ્રહ અને અનુગ્રહ કરવાની શક્તિ શ્રી રામ શ્રી કૃષ્ણમાં છે, નિર્ગુણ પરમાત્મામાં નથી. સુરપણખાને સજા સાકાર પરમાત્મા કરે છે. સબરીજીને દિવ્ય ગતિ પણ સાકાર પરમાત્મા આપે છે. સાકાર પરમાત્માના પ્રેમથી પૂજા કરો. રામાયણનો ઉદ્ભવ સાકાર અને નિરાકારના ઝઘડામાંથી થયો છે. સતીજી કહે છે, નિર્ગુણ નિરાકાર ભગવાન સાકાર પરમાત્મા થાય છે તે કેવી રીતે માનું? શિવજી કહે છે, જો ગુણ રહિત સગુણ સોઈ કહેશે, જલુ હિમ ઉપલ બિલગ નહીં જૈસે. બરફ એ પાણી છે, પાણી એ જ બરફ પણ થાય છે. જળ અને બરફમાં જેમ ભેદ નથી, તેવી રીતે નિર્ગુણ અને સગુણમાં કોઈ ભેદ નથી. સગુણ પરમાત્મા સાથે પ્રેમ કરશો તો એ તમને માયાના બંધનમાંથી મુક્ત કરશે. વ્યવહારને શુદ્ધ રાખવા નિર્ગુણ નિરાકારનો અનુભવ કરો. પણ નિર્ગુણ નિરાકાર તમારા ઉપર કૃપા કરશે નહીં, કૃપા સગુણ સાકાર પરમાત્મા કરે છે. એ દયાળુ છે, એમને દયા આવે છે. નિર્ગુણ નિરાકાર ભગવાન દયાળુ નથી, નિષ્ઠુર પણ નથી. દીવાના પ્રકાશમાં કોઈ હશે કે રડે, દીવાનો પ્રકાશ નિષ્ઠુર પણ નથી, દયાળુ પણ નથી. તેનો તટસ્થ ભાવ સાક્ષી ભાવ છે. શ્રી રામ સાકાર બ્રહ્મા છે. નિર્ગુણ નિરાકારમાં જ જે શક્તિ છે તે જ સગુણ સાકારમાં છે. તત્વથી બંને એક જ છે. પરમાત્મા માનવ કલ્યાણ માટે માનવ જેવું સ્વરૂપ ધારણ કરે છે અને માનવના જેવી લીલા કરે છે. પરમાત્માની લીલાનો વિચાર જીવ પોતાની બુદ્ધિથી કરે છે. રામાયણ અનેક છે, તેમાં અનેક પ્રસંગોનું વર્ણન આવે છે. કોઈ રામાયણમાં એવું આવે છે કે લગ્ન બાદ રામજી શ્રી સીતાજી સાથે અયોધ્યા પધાર્યા. શ્રી સીતાજીને શ્રી રામજીના ચરણની સેવા કરતા મનમાં થોડું અભિમાન જાગ્યું. રામજી કરતા હું સુંદર છું, હું કોમળ છું. અભિમાન જીવનું પતન કરે છે. ભક્તિ કરો પણ અભિમાન છોડજો. હું વધી જાય તો માનજો કે ભક્તિમાં ભૂલ થાય છે. સર્વ પ્રકારના દોષોની પરમાત્મા ક્ષમા આપે છે, પણ અભિમાન પરમાત્માથી સહન થતું નથી. એનો ભાર એમને બહુ લાગે છે. સીતાજી રામજીના ચરણની સેવા કરે છે. સીતાજી ચરણ પંપારે છે. પરમાત્માને આજે સીતાજીના હાથનું વજન સહન થતું નથી. એ અતિ કોમળ બન્યા છે. માખણ ઉપર હાથ મૂકો તો ખાડો પડે. આજે પરમાત્માનું શ્રી અંગ માખણ કરતાં પણ વધુ કોમળ થયું. તેમણે સીતાજીને કહ્યું, તારા હાથનું વજન મને સહન થતું નથી. એ જ શ્રી રામ કૈકેયીએ આજ્ઞા કરી ત્યારે ઉઘાડા પગે વનમાં ગયા છે. હનુમાનજીમાં બહુ શક્તિ છે. એક વખત હનુમાનજીને ઈચ્છા થઈ કે રામજીને બતાવું કે મારામાં કેવી શક્તિ છે. તે જોરથી રામજીના ચરણ દબાવવા લાગ્યા જેથી રામજીને કહેવું પડે કે બહુ જોર ન કર. રામજીની આંખ મળેલી છે. હનુમાનજી સીતારામ સીતારામનું કીર્તન કરતા પગ દાબે છે, જોર જોરથી મૂક્યો પણ મારે છે. હનુમાનજીની મુષ્ટિ પ્રહારથી એકવાર રાવણ રુધિર ઓકવા લાગ્યો હતો. હનુમાનજીનું નામ છે બજરંગ, મૂળ શબ્દ છે વ્રજરંગ, વ્રજ્ર જેવું સખત અંગ છે. હનુમાનજી આવેશમાં આવીને ચરણની સેવા કરતા મુષ્ટિ પ્રહાર કરે છે, પણ રામજીની નિંદ્રાનો ભંગ થતો નથી. શ્રી સીતાજી સેવા કરે ત્યારે રામાયણ કોમર બની જાય છે. હનુમાનજી સેવા કરે ત્યારે તે અતિશય કઠણ બની જાય છે. શ્રી રામ કોમર છે કે કઠણ છે, શ્રી રામ દયાળુ છે કે નિષ્ઠુર છે? શંકર ભગવાન પાર્વતીજીને કહે છે, રામ અર્થ કર્ય બુદ્ધિ મન બાની, રામજીના ગુણ અનંત છે, લીલા અનંત છે. શંકર ભગવાન પાર્વતીજીને નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકારનું સ્વરૂપ સમજાવે છે. સગુણ સાકાર પરમાત્મા પ્રેમની મૂર્તિ છે, નિર્ગુણ નિરાકાર પરમાત્માને કોઈની દયા આવતી નથી. સગુણ સાકાર પરમાત્મા કોઈનું દુઃખ જોઈ શકતા નથી. તમારા દુઃખનો અંત આણવો હોય તો શ્રી રામને પ્રેમ કરો. સગુણ સાકાર પરમાત્મા શ્રી રામ પરમ આનંદનું દાન કરે છે, મુક્તિ આપે છે. આનંદ એ જ શ્રી રામ છે. તમારે આનંદ જોઈતો હોય તો રામજી સાથે પ્રેમ કરો. ભક્તિ ગૌણ નથી, ભક્તિ ગૌણ છે એવું સમજે તેનું પતન થતાં વાર લાગતી નથી. કેટલાક એમ શંકા કરે છે કે મૂર્તિમાં ઈશ્વર છે. અરે મૂર્તિમાં ભગવદ્ ભાવ દઢ કરશો તો મૂર્તિ ઈશ્વર થશે. નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર તત્વથી એક જ છે. ભગવાન ભક્તોની પ્રાર્થનાથી સગુણ સ્વરૂપે પ્રગટ થાય છે. પાર્વતીજીને ખાતરી થઈ જે બ્રહ્મા નિર્ગુણ નિરાકાર છે એ જ શ્રી રામ છે. એમને આનંદ થયો, મહારાજ મને રામજીની કથા કહો, પરમાત્માને અવતાર ધારણ કરવાનું શું કારણ? યદ્યપિ જોશિતા નહીં અધિકારી, દાસી મન ક્રમ બચન તમહારી, અતિ આરતી પૂછું સુરરાયા, રઘુપતિ કથા કરહું કરી દાયા. પ્રથમ તો કારણ કહું બિચારી, નિર્ગુણ બ્રહ્મા સગુણ બપુ ધારી. એવી કથા મને સંભળાવો કે રામજીમાં પ્રેમ જાગે. તમે મારા સ્વામી છો, જગતના નાથ છો, મારી બુદ્ધિ અલ્પ છે, હું સમજી શકું તેવી રીતે મને રામ કથા સંભળાવો. મહારાજ રામજી પ્રગટ થયા તેનું કારણ શું? રામ અવતારનો હેતુ શું છે? આ સાંભળી શંકર ભગવાન બહુ રાજી થયા છે. શંકર ભગવાનને પાર્વતીજી બહુ પ્રિય છે, કારણ પાર્વતી શંકર ભગવાનને શ્રીરામની યાદ દેવડાવે છે. સમાધિ છૂટે ત્યારે શંકર ભગવાન પાર્વતીજીને રામ કથા સંભળાવે છે. શિવજીને બાલ સ્વરૂપ શ્રી રામ બહુ પ્રિય છે. શિવજી કથાનો આરંભ કરતા કહે છે, બંધુ બાલ રૂપ સોઈ રામુ, સબ બીધિ સુલભ જપત જીસુ નામુ, મંગલ ભવન અમંગલ હારી, દ્રવોસો દશરથ અજીર બિહારી, કરી પ્રણામ રામહી ત્રિપુરારી, હર્ષિ સુધા સમગીરા ઉચ્ચારી. શિવજી બાલ સ્વરૂપનું સ્મરણ કરે છે. શિવજી કહે છે કે તે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. ભગવાનના અવતારનું કોઈ કારણ હોઈ શકે નહીં, પરમાત્માના અવતારનું કારણ પરમાત્માની ઈચ્છા, ભગવાન પોતાની ઈચ્છાથી પ્રગટ થયા છે. આ જીવ જે જગતમાં આવે છે તે પોતાના પૂર્વ જન્મના કર્મ અને વાસના પ્રમાણે શરીર લઈને આવે છે. ત્યારે ઈશ્વર જગતમાં આવે છે તે કોઈ કર્મ વાસનાને આધીન થઈને નહીં, પરંતુ સ્વ ઈચ્છાથી આવે છે. જીવ કર્મ નિર્મિત તનુ છે ત્યારે પરમાત્મા નિજ ઈચ્છા નિર્મિત તનુ છે, સ્વ ઈચ્છાથી સ્વરૂપ પ્રગટ કરે છે. પરમાત્માના અવતારના કારણમાં ધર્મનું રક્ષણ, અધર્મનો વિનાશ આ બધા સાધારણ કારણ છે. પરમાત્મા લીલા કરવા માટે જ પધારે છે, ભક્તોને પરમ આનંદનો દાન કરવા માટે જગમાં પધારે છે. એસે એવું પ્રભુ સેવક બસ અહી ભગત હેતુ લીલા તનુ ગહી. પરમાત્મા કેમ આવે છે તેનું રહસ્ય સાધારણ જીવ સમજી શકતો નથી. જય વિજયને સનત કુમારોનો શાપ લાગવાથી પ્રભુના આ દ્રારપારો રાવણ કુંભકર્ણ થયા હતા, તેમનો ઉદ્ધાર કરવા રામજી પધાર્યા છે. સ્વયંભૂ મનુ અને રાણી શત્રુપાએ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરેલી, તેમના ઘરે પુત્ર રૂપે પધારવાનું પ્રભુએ વરદાન આપેલું. મનુ મહારાજ અને શત્રુપા દશરથ કૌશલ્યના સ્વરૂપે જન્મ્યા અને તેથી પ્રભુ શ્રી રામ થઈને તેમની ગોદમાં પધાર્યા છે. એક વખત નારદજીએ આદિનારાયણ પરમાત્માને શ્રાપ આપ્યો હતો, તે શ્રાપ સિદ્ધ કરવા પ્રભુ પધાર્યા છે. હરિ અવતાર હેતુ જે હિ હોઈ ઇદમિથ્યમ કહી જાઈ નસાઈ. પરમાત્માના અવતારનું આ કારણ કે તે કારણ એમ નિશ્ચયપૂર્વક કોઈ કહી શકે નહીં. ગમ્ય અગમ્ય અનેક કારણો છે. જય વિજય અને સનત કુમારોનો પ્રસંગ ભાગવતમાં વર્ણવ્યો છે. શ્રી શ્રીધર સ્વામી ભગવાનના પ્રખર ટીકાકાર છે. એમની ભાગવત પરની ટીકા અતિ પ્રાચીન છે, પ્રથમ છે. જય વિજયના પ્રસંગ વિશે શ્રી શ્રીધર સ્વામીજી લખે છે કે પરમાત્માને ઈચ્છા થઈ છે કે મારે રમવું છે, લીલા કરવી છે. પરમાત્માની પ્રત્યેક લીલા જીવના કલ્યાણ માટે છે અને તેથી જીવ ઉપર કૃપા કરવા માટે પરમાત્માએ આ લીલા કરી છે. જય વિજયને શ્રાપ. એકવાર એવું થયું કે સનત કુમારોએ બ્રહ્માજી પાસે જઈને કહ્યું, પિતાજી અમે સંસાર જોયો, અમે એમાં કોઈ સુખ જોયું નહીં. ત્યારે બ્રહ્માજીની આજ્ઞાથી તેઓ ભગવાન આદિનારાયણના દર્શને વૈકુંઠમાં ગયા. સનત કુમારો ચાર છે, વેદાંતમાં અંતઃકરણના ચાર ભેદ માન્યા છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અંતઃકરણ સંકલ્પ વિકલ્પ કરે ત્યારે મન કહેવાય છે, નિર્ણય કરે ત્યારે બુદ્ધિ કહેવાય છે, શ્રી રામનું ચિંતન કરે ત્યારે ચિત્ત કહેવાય છે, અને એનામાં અભિમાન જાગે ત્યારે અહંકાર કહેવાય છે. આ ચાર સનત કુમાર છે. સનત કુમાર એવા નિર્વિકારી છે કે તેમને જોનાર પણ નિર્વિકારી થતા પરમાત્માના દર્શનના અધિકારી થવું હોય તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારેયને શુદ્ધ કરો. પ્રત્યેક ઇન્દ્રિયોનો સંયમ રાખીને પરમાત્માની સમીપ જવાનું છે. દર્શન કરવા જાઓ ત્યારે મનને શુદ્ધ કરીને જાઓ. ભગવાન કાર્યાને જુએ છે. પ્રભુએ સબરીજીના કપડાં કે ઝૂંપડી તરફ જોયું ન હતું, સબરીજીના કારજા તરફ જોયું હતું. મન બુદ્ધિની શુદ્ધિ બ્રહ્મચર્યથી થાય છે, જે પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પારે છે તે જ પરમાત્માના દર્શન માટે લાયક બને છે. સનત કુમારો પ્રભુનું સ્મરણ કીર્તન કરતા ભગવાનના દર્શન કરવા વૈકુંઠમાં જાય છે. વૈષ્ણવ સિદ્ધાંતમાં વૈકુંઠને સર્વથી શ્રેષ્ઠ માન્યું છે. વૈકુંઠ એ પ્રભુનું ધામ છે, પરમાત્મા ત્યાં નિત્ય વિરાજે છે. કેટલાક આચાર્યોએ એમ માન્યું છે કે ગોલોક ધામ, સાકેત ધામ આ વૈકુંઠમાંના જ દેશ વિશેષ છે. અક્ષર બ્રહ્માના એક પાદમાં જગત છે અને ત્રિપાદમાં ભગવાન વિરાજે છે. પુરુષ સૂક્તમાં વર્ણન છે, પાદો અશ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદશ્યા મૃતમ દિવી. પરમાત્માનું ધામ ત્રિપાદ વિભૂતિમાં છે, જ્યાં કામ નથી, ક્રોધ નથી, શોક નથી, લોભ નથી, રજોગુણ તમોગુણ નથી, જ્યાં છે માત્ર શુદ્ધ સત્વગુણ. આ વૈકુંઠ છે. વૈકુંઠ શબ્દનો થોડો વિચાર કરો. વિગત કુંઠા ઇતિ વિકુંઠા, જે બુદ્ધિ અતિશય શુદ્ધ છે તેને વિકુંઠા કહે છે. વિકુંઠામાં એટલે કે શુદ્ધ બુદ્ધિમાં જે પ્રગટ થાય છે તેને વૈકુંઠ કહે છે. કુંઠ એટલે કપટ, બુદ્ધિનું કપટ એટલે સકામતા. જ્યાં સુધી બુદ્ધિ આ શરીરનું ચિંતન કરે છે, સ્થૂલ વસ્તુનું ચિંતન કરે છે, જળ વસ્તુનું ચિંતન કરે છે, ત્યાં સુધી આ સ્થૂલ છે, સકામ છે. સ્થૂલ સકામ બુદ્ધિથી પ્રભુનો અનુભવ થતો નથી. સૂક્ષ્મ નિષ્કામ શુદ્ધ બુદ્ધિથી જ મહાપુરુષો પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. સૂર્યનો પ્રકાશ સર્વત્ર છે, છતાં સૂર્યનો પ્રખર પ્રકાશ પણ અગ્નિ ઉત્પન્ન કરી શકે નહીં. સૂર્યનો પ્રકાશ સૂર્યકાંત મણિ દ્વારા જ્યારે કપાસ ઉપર પડે ત્યારે અગ્નિ ઉત્પન્ન થાય છે. સૂર્યનો પ્રકાશ જેમ વ્યાપક છે તેમ શુદ્ધ તેજોમય પરમાત્મા સર્વવ્યાપક છે. પણ સૂર્યનો પ્રકાશ જેમ સૂર્યકાંત મણિ દ્વારા અગ્નિ ઉત્પન્ન કરે છે, તેમ પરમાત્મા શુદ્ધ બુદ્ધિ દ્વારા પ્રગટ થાય છે. સૂક્ષ્મ નિષ્કામ શુદ્ધ બુદ્ધિમાં વિકુંઠામાં પરમાત્મા વાસ કરે છે. વૈકુંઠ સર્વથી શ્રેષ્ઠ ધામ છે. ત્યાં ગયા પછી જીવ ફરીથી સંસારમાં આવતો નથી. યદ ગત્વાન નિર્વર્તંતે તત્રામ પરમં મમઃ. વૈકુંઠ અતિ દિવ્ય ધામ છે. એના સાત કોટ છે, સમાધિમાં સાત અંગ માન્યા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન અને ધારણા. આ સાત અંગો સિદ્ધ કરે તેને જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે, તેને જ વૈકુંઠમાં પ્રવેશ મળે છે. વૈકુંઠના આ સાત કોટ સાત દરવાજા કહેવાય છે. પ્રભુના ધામમાં પ્રત્યેક દરવાજા પર બે બે પાર્ષદો છે. ભગવાનના પાર્ષદો પણ ભગવાનના જેવા જ છે. શંખ, ચક્ર, ગદા, પદ્મધારી, ચતુર્ભુજ છે, જે પરમાત્માની ચાકરી કરે છે, જે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે છે તેને પરમાત્મા પરમાત્મા બનાવે છે. જીવ જ્યારે આપે છે ત્યારે કંઈક સંકોચ રાખીને જ આપે છે. જ્યારે પરમાત્મા આપે છે ત્યારે પરમાત્માને જરાય સંકોચ થતો નથી. જીવ આપે ત્યારે વિચારે છે કે મારા માટે છોકરાઓ માટે રહેવું જોઈએ, આ શ્રીમંત લોકો દાન કરે છે તે સારું છે, પણ પોતાને માટે ઘણું રાખીને પછી વાપરે છે, એ કાળજી રાખે છે કે મને અડચણ ન પડે, જીવને આપતા કંઈક સંકોચ થાય છે, પરમાત્માને આપતા જરાય સંકોચ થતો નથી, પરમાત્મા તો અતિશય ઉદાર છે, પરમાત્મા જીવને પરમાત્મા બનાવે છે, અપરિપૂર્ણ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો પરમાત્મા એને પરિપૂર્ણ બનાવે છે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવ શિષ્યતે, ઈશ્વરના ધામમાં વિષમતા નથી, વિષમતા તો સંસારમાં છે, ઘણા શેઠિયાઓને ત્યાં ત્રણ ત્રણ પ્રકારના ચોખા રાખે છે, નોકરો માટેના ચોખા જુદા, સાધુ બ્રાહ્મણને આપવા માટેના ચોખા જુદા, અને ઘરનાને માટે જુદા, ઘરનાને માટે દિલ્હીના અસલ બાસમતી હોય છે, અરે પેટમાં ગયા પછી એની પણ વિષ્ઠા થાય છે, કાંઈ સોનું થવાનું નથી, કેટલીક માતાઓ પીરસવામાં બહુ ચતુર હોય છે, ઘરનાને પીરસવાની રોટલીને ઘી વધારે ચોપડે છે, ભોજનમાં વિષમતા કરે એ મોટું પાપ છે, એથી ભગવાન નારાજ થાય છે, ભોજનમાં કદી પણ વિષમતા કરશો નહીં, ભોજનમાં વિષમતા કરે એને બીજા જન્મમાં સંગ્રહિણીનો રોગ થાય છે, સનતકુમારો કીર્તન કરતા કરતા દોડતા પ્રભુ દર્શને જાય છે, વૈકુંઠના છ દરવાજા ઓરંગી ગયા છે, સનતકુમારો બહુ મોટા જ્ઞાની પુરુષો છે, તેથી સૌ કોઈ તેમને માન આપે છે, તેઓ મહાજ્ઞાની છે, છતાં પોતાને બાળક જેવા અજ્ઞાની માને છે, જ્ઞાન થયા પછી જ્ઞાનીઓ બાળક જેવા અજ્ઞાની રહે છે, જ્ઞાનમાં અભિમાન ન આવે માટે બાળક જેવા રહેવું જરૂરી છે, સનતકુમારો સાતમા દરવાજે આવી પહોંચ્યા, સાતમા દ્વાર પર જય વિજયનો પહેરો છે, સંતો સીધા અંદર જવા લાગ્યા, તેથી જય વિજયને ખોટું લાગ્યું, જય વિજયે આડી ગદા ધરી તેમને રોક્યા, જય વિજયને ઓરંગીને જવું બહુ કઠણ છે, બદ્રીનારાયણ જતા જોશી મઠ આવે છે, જોશી મઠથી આગળ જતા જય વિજય નામના બે મોટા પહાડ આવે છે, આ પહાડ ઓરંગતા લોકો બહુ થાકી જાય છે, સનતકુમારોએ કહ્યું અમે તો અમારા માતા પિતાને મળવા જઈએ છીએ, તમે અમને રોકનાર કોણ? જય વિજય કહે મહારાજ જરા ઊભા રહો, અંદરથી હુકમ આવશે તે પછી જવા દઈશું, સનતકુમારોને ક્રોધ આવ્યો, ક્રોધ એ કામનો નાનો ભાઈ છે, જ્ઞાની પુરુષો આત્મદ્રષ્ટિ સ્થિર કરે છે, દેહ દ્રષ્ટિ રાખતા નથી, દેહ દ્રષ્ટિ રાખવાથી શરીરનું સ્મરણ ચિંતન કરવાથી કામ આવે છે, જ્ઞાની પુરુષોને કામ ત્રાસ આપતો નથી, પણ તે ક્રોધને આધીન બને છે, પ્રભુના દ્વાર સુધી ગયેલાને પણ ક્રોધ આવ્યો છે, પરમાત્માની માયા અપાર છે, આ સાતમો દરવાજો છે જેનું ધ્યાન સ્થિર થાય છે તે પછી ધારણામાં જાય છે, પરમાત્માના એક એક અંગનું ધ્યાન કરે તે ધ્યાન કહેવાય, અને પ્રભુના સમગ્ર અંગનું ધ્યાન કરે તે ધારણા કહેવાય, ધ્યાનમાં સ્થિર થવાથી સિદ્ધિ મળે છે, ગૃહસ્થ માટે કામ છોડવો કઠણ છે, સાધુને સિદ્ધિનો મોહ છોડવો કઠણ છે, યોગી મહાત્માઓને સિદ્ધિ મળે છે ત્યારે તેનો ઉપયોગ કરવાની ઈચ્છા થાય છે, સિદ્ધિના ઉપયોગથી પ્રસિદ્ધિ મળે છે, સ્વદેશમાં કીર્તિ એ જય અને વિદેશમાં પ્રતિષ્ઠા એ વિજય, ઘણા લોકો માન આપે એટલે માનવ ભાન ભૂલે છે, એનામાં અભિમાન આવે છે, પ્રભુના સેવા સ્મરણમાં ઉપેક્ષા થવા લાગે છે, સેવા સ્મરણમાં થોડી ઉપેક્ષા થઈ કે માયા જોરથી ધક્કો મારે છે. એ જેટલો ઊંચે ચડ્યો હોય તેટલો નીચે પડે છે. સાચા જ્ઞાની મહાત્માઓ સિદ્ધિનો ઉપયોગ કરતા નથી. સિદ્ધસ્ય વિત્તિહી સ્વતઃ એવ સિદ્ધિહી સ્વપ્નોપમાના ખલુ સિદ્ધિયો અન્ય સ્વપ્ન પ્રબુદ્ધસ્ય કથમનું સત્ય સતી સ્થિત કિમ પુનરેતી માયામ. સાચા જ્ઞાની પુરુષો માટે તો બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મની અપરોક્ષ અનુભૂતિ એ જ સિદ્ધિ છે. અન્ય સિદ્ધિઓને તે મિથ્યા ગણે છે. જેમ સ્વપ્ન મિથ્યા છે તેમ આ સંસાર મિથ્યા છે, અને તેથી સંસારની સર્વ સિદ્ધિઓ પણ મિથ્યા છે. સ્વપ્નમાંથી જાગ્યા પછી જેમ મનુષ્ય સ્વપ્નમાં જોયેલું અનુભવેલું સત્ય છે એવું માનતો નથી, તેમ સંસાર સ્વપ્નમાંથી જાગેલા બ્રહ્મમાં સ્થિત થયેલા જ્ઞાની મહાપુરુષો સંસારને કે સંસારની કોઈ પણ પ્રકારની સિદ્ધિઓને સત્ય સમજતા નથી. સાચા જ્ઞાનીઓ સંસારમાં અને સંસારની સિદ્ધિઓમાં કદી લોભાતા નથી, માયામાં ફસાતા નથી. પણ જ્ઞાન માર્ગ પર ચાલવું એ બે ધારી તલવાર ઉપર ચાલવા જેવું કઠિન છે. એ માર્ગે ચાલનારને અનેક પ્રકારની લૌકિક સિદ્ધિઓ લાલચમાં નાખે છે, મોહ પમાડે છે, માયાજારમાં ફસાવે છે. ઘણા ભાગે એવું દેખાય છે કે કામ ઉપર વિજય મેળવનારને માયા કીર્તિમાં ફસાવી રાખે છે. લૌકિક નામરૂપ મિથ્યા છે, તે જ્ઞાન ભક્તિમાં વિઘ્ન કરે છે, પણ કીર્તિનો મોહ છૂટતો નથી. કામનો વિનાશ કરનાર કીર્તિના મોહમાં ફસાય છે અને ક્રોધ કરે છે. ક્રોધને આધીન થવાથી શક્તિનો નાશ થાય છે. શક્તિનો નાશ એ પાપ છે. શક્તિ વિના જ્ઞાન ભક્તિમાં આગળ વધી શકાતું નથી. સનત કુમારોની આંખો લાલ થઈ, કામાનું જૈન સહસત ઉપલુતાક્ષા. ક્રોધમાં એમણે જય વિજયને શ્રાપ આપ્યો, અમે અધિકારી અહીં આવ્યા છીએ છતાં વિષમતા કેમ કરો છો? પ્રભુમાં વિષમતા નથી, તમારામાં ક્યાંથી આવી? વૈષ્ણવોનો તો સર્વમાં સમભાવ હોય છે, વિષમતા તો રાક્ષસોમાં હોય. તમે આ ભૂમિને લાયક નથી, જાઓ, તમે રાક્ષસ થશો. દૈત્ય કુળમાં તમારે 3 વખત જન્મ લેવો પડશે. આ આખા પ્રસંગ વિશે ટીકા કરતા શ્રીધર સ્વામી કહે છે કે આ બધું ઠીક નથી, મને આ ગમતું નથી. જય વિજય ભગવાનના પાર્ષદ છે, તે ભગવાન જેવા જ હોય, છતાં તે સનત કુમારોને બાળક સમજીને રોકે છે, તેમને ઓળખી શકતા નથી. આવું આ અજ્ઞાન જય વિજયને યોગ્ય નથી. સનત કુમારોને ક્રોધ આવે એ પણ યોગ્ય નથી. જય વિજયનું પતન થાય એ યોગ્ય નથી. વૈકુંઠમાં જીવનું પતન થાય તો વૈકુંઠનો અર્થ નથી. પ્રભુનો ધામ તો યદ ગત્વા ન નિવર્તંતે તદ્રામ પરમમ મમ એવું છે. વૈકુંઠમાં 1 વખત પ્રવેશ મળ્યા પછી કદી બહાર જવું પડતું નથી, છતાં જય વિજયને જન્મ લેવા પડે છે એ યોગ્ય નથી. આશ્રિતનો ત્યાગ કરવાનું પ્રભુને શોભે નહીં. પછી શ્રી શ્રીધર સ્વામી જ ખુલાસો આપે છે કે ના ના, આ બધું જ યોગ્ય છે. વૈકુંઠમાં નારાયણ વર્ષો સુધી આરામ કરતા હતા, ત્યાં તો ઐશ્વર્ય છે. પરંતુ બહુ આરામ થયા પછી તેમને કુસ્તી ખેલવાની ઈચ્છા થઈ, તેથી પાર્ષદોને રાક્ષસ બનાવી તેમની સાથે કુસ્તી કરવાનું વિચાર્યું. ભગવાન જ્ઞાન આપે છે અને જ્ઞાનને ઢાંકી પણ દે છે. પરમાત્માની ઈચ્છા છે કે મારે રમવું છે, મારે એવી લીલા કરવી છે મારા પાર્ષદોમાં અજ્ઞાન આવે તો એ સનક કુમારોને રોકે અને તો જ તેમને શ્રાપ મળે અને તો જ પછી આગળની બધી લીલા થાય. તેથી ભગવાને સ્વ ઈચ્છાથી જય વિજયમાં તે સમયે અજ્ઞાન મૂક્યું છે. પરમાત્માની પ્રત્યેક લીલા જીવના કલ્યાણ માટે છે, ભાગવત ઈચ્છાથી જ આ થયું છે, તેથી સગુરુ યોગ્ય છે. પ્રભુના ધામમાં વૈકુંઠ સુધી ગયેલા પણ ભૂલ કરે છે. અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે. જીવ સાવધાન હોય ત્યાં સુધી આ વિકારો દેખાતા નથી. જીવ ગાફેલ થાય કે તરત તે સવાર થઈ જાય છે. આ બધા વિકારો અંદર જ બેઠા છે, તક મળતા તે બહાર આવે છે. મન બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખશો નહીં, તે વારંવાર દગો કરે છે. જીવના છેલ્લા શ્વાસ સુધી સાવધ રહેજો. કામ ક્રોધશ્ચ લોભશ્ચ દેહે તિષ્ઠંતિ તસ્કરાઃ, જ્ઞાનાર્થાન અપહાર્ય તસ્માત જાગ્રત જાગ્રત. મન ઉપર સત્સંગનો ભક્તિનો અંકુશ હશે, સતત ઈશ્વર ચિંતન થશે તો જ અંદરના વિકારો શાંત થશે. પરમાત્માએ વિચાર કર્યો કે સનક કુમારોએ મારા દ્વારે ક્રોધ કર્યો છે, તેથી તે અંદર આવવા લાયક નથી. હું જ બહાર જઈને દર્શન આપું. પરમાત્મા બહાર આવ્યા. પરમાત્માના શ્રી અંગમાંથી કમલની દિવ્ય સુગંધ આવે છે. તેજોમય અક્ષર બ્રહ્માનું ધ્યાન કરનાર ઋષિઓને પરમાત્માના દર્શન થતા ખૂબ આનંદ થયો. પરમાત્માના દર્શન કરતા સનક કુમારોને પોતાની ભૂલ સમજાઈ. એમણે પ્રભુના ધામમાં આવીને ક્રોધ કર્યો હતો, પ્રભુનો અપરાધ કર્યો હતો. સનક કુમારોએ પ્રભુની ક્ષમા માંગી. પ્રભુએ કહ્યું, તમારું અપમાન તે મારું અપમાન છે, તમે કર્યું તે યોગ્ય જ કર્યું છે. ત્રણ જન્મ પછી જય વિજય મારા ધામમાં આવશે. ભગવાને જય વિજયને કહ્યું, તમારા ત્રણ અવતાર થશે, પણ તમારો ઉદ્ધાર કરવા હું ચાર અવતાર લઈશ. પહેલા જન્મમાં જય વિજય હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા. બીજા જન્મમાં એ રાવણ કુંભકર્ણ થયા. ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંત વકત્ર થયા. હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ એ લોભનો અવતાર છે. રાવણ કુંભકર્ણ એ કામનો અવતાર છે. શિશુપાલ દંતવક્ર એ ક્રોધનો અવતાર છે. કામ ક્રોધ અને લોભ માનવીના આ ત્રણ મહારીપુ છે, નર્કના દ્વાર છે. જ્ઞાન માર્ગમાં વિઘ્ન કરનાર ક્રોધ છે, કર્મ માર્ગમાં વિઘ્ન કરનાર કામ છે, ભક્તિ માર્ગમાં વિઘ્ન કરનાર લોભ છે. ક્રોધથી જ્ઞાનનો નાશ થાય છે, કામથી કર્મનો નાશ થાય છે, લોભથી ભક્તિનો નાશ થાય છે. લોભી ભક્તિ કરી શકતો નથી. માનવી ભગવાનને માટે અથવા દાન માટે હલકામાં હલકી ચીજનો ઉપયોગ કરે છે અને પોતાના માટે સારામાં સારી ચીજ વાપરે છે. સત્યનારાયણની કથામાં બેસવાનું હોય ત્યારે ભાઈ રૂપિયા 200નું પીતાંબર પહેરીને બેસે છે, અને જ્યારે ઠાકોરજીને વસ્ત્ર પરિધાન કરાવવાનું આવે ત્યારે કહેશે, પેલું નાડું લાવેલા તે ક્યાં ગયું? નાડા છડી લાવો. ભગવાન કહે છે, બેટા મેં પણ તારા માટે લંગોટી પહેરવાના કંદોરાનું નાડું તૈયાર રાખ્યું છે. જય વિજયને કહ્યું હતું તે પ્રમાણે પ્રભુએ ચાર અવતાર લીધા છે. પ્રભુએ વરાહ અને નૃસિંહ અવતાર લઈને હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુને માર્યા. રામા અવતાર ધારણ કરીને રાવણ અને કુંભકર્ણને માર્યા. કૃષ્ણ અવતારમાં શિશુપાલ અને દંતવક્રને માર્યા. ત્રણ જન્મ પછી જય વિજય પુનઃ પ્રભુના ધામમાં ગયા. રામા અવતાર જય વિજયને મળેલા શ્રાપને કારણે થયો હતો. રામા અવતારનું મનુ શત્રુપાને આપેલું વરદાન સિદ્ધ કરવા માટે થયો હતો.